એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત હોય છે, પણ કદાચ આપણે એને એટલી ગંભીરતાથી નથી લેતા. હું વાત કરું છું હાસ્યની, એટલે કે કોમેડીની. અને આ રસપ્રદ વિષય પર ચર્ચા કરવા આજે આપણી સાથે નિષ્ણાત છે. આપણે સાથે મળીને મેથ્યુ બીવિસના પુસ્તક કોમેડીની દુનિયામાં થોડું ઊંડા ઉતરીશું.
નમસ્કાર. અને હા, વિષય ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે જેમ તમે કહ્યું, આપણે હાસ્યને ઘણીવાર બસ મનોરંજનનું સાધન માની લઈએ છે.
બરાબર.
પણ સવાલ એ છે કે શું કોમેડી એનાથી કંઈક વધારે છે? શું એ આપણા સમાજ વિશે, આપણી સંસ્કૃતિ વિશે, અરે આપણા માનવ હોવા વિશે પણ કંઈક ઊંડું કહી શકે છે?
એ જ તો વાત છે. આપણે હંમેશા ટ્રેજેડી એટલે કે દુર્ઘટનાને બહુ ગંભીર કળા માનીએ છીએ, પણ કોમેડીને એની સરખામણીમાં થોડી હલકી ગણીએ છીએ ને?
હા, એવું થતું આવ્યું છે.
મેથ્યુ બીવિસનું આ પુસ્તક આ જ વાતને પડકારે છે. એમનો મુખ્ય સવાલ એ નથી કે શું રમૂજી છે, પણ એ છે કે કોમેડી શું કરે છે.
બરાબર. એનું કાર્ય શું છે?
હા, અને આજના સમયમાં જ્યારે ચારે બાજુ આટલી જટિલતા છે, આટલા મંતવ્યો છે, ત્યાં હાસ્યની ભૂમિકા સમજવી કદાચ વધુ જરૂરી બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ મેથ્યુ બીવિસ અને એમનો દ્રષ્ટિકોણ કેમ ખાસ ગણાય?
ચોક્કસ. તો મેથ્યુ બીવિસ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર છે.
જાણીતા પ્રોફેસર છે.
ઓકે. એમની મુખ્ય નિપુણતા 19મી અને 20મી સદીના સાહિત્યમાં છે, મતલબ કે વર્ડ્સવર્થ, બ્રાઉનિંગ, લાર્કિન જેવા કવિઓ પર એમણે પુસ્તકો લખ્યા છે. સાથે સાથે સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચનના ઇતિહાસના પણ એ ઊંડા અભ્યાસુ છે.
એટલે એમનો અભિગમ મુખ્યત્વે સાહિત્યિક થયો, પણ કોમેડી તો સ્ટેજ પર ભજવાય, એમાં મનોવિજ્ઞાન પણ આવે, તો બીવિસ આ બધાથી કઈ રીતે અલગ પડે છે?
હા, એ જ એમની ખાસ વાત છે. બીવિસ કોમેડીને ખાલી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નથી જોતા કે ભાઈ આપણને હસવું કેમ આવે છે, કે પછી ખાલી એક પર્ફોમન્સ તરીકે પણ નથી જોતા. એ કોમેડીને એક, તમે કહો કે સાહિત્યિક અને સાંસ્કૃતિક ખ્યાળ તરીકે જુએ છે, જેના મૂળિયા ઇતિહાસ અને ફિલોસોફીમાં બહુ ઊંડે સુધી છે.
અચ્છા.
એ પ્રાચીન ગ્રીક ફિલોસોફીથી શરૂ કરીને શેક્સપિયર, ફ્રોઇડ અને આજની સ્ટેન્ડઅપ કોમેડી સુધી આખા વિશાળ પટને જોડે છે.
વાહ.
એટલે કે સાહિત્ય, ફિલોસોફી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર આ બધું ભેગું કરીને કોમેડીનું ચિત્ર બનાવે છે.
બિલકુલ.
આ જ એમનો જે ઇન્ટરડિસિપ્લિનરી અભિગમ છે, એટલે કે બીજી બધી શાખાઓને સાથે લઈને વિચારવાની રીત, એ જ કોમેડીને પશ્ચિમી વિચારધારાનો એક મહત્વનો ભાગ સાબિત કરે છે. એમની દલીલ છે કે કોમેડી ફક્ત હસવા હસાવવાની વાત નથી, પણ એ અભિવ્યક્તિનું, સમજણનું અને ઘણીવાર તો ટકી રહેવાનું પણ એક સાધન છે. અને એમની લખવાની શૈલી પણ એવી છે કે ભલે વિચારો ગહન હોય, પણ ભાષા સરળ અને સ્પષ્ટ હોય, સામાન્ય વાચક પણ સમજી શકે.
ખૂબ સરસ.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. બીવિસનો મુખ્ય સંદેશો શું છે? એ કોમેડી વિશે આપણને શું નવું વિચારવા કહે છે? પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે કોમેડી માત્ર એક શૈલી નથી જે હસાવીને પૂરું થઈ જાય, પણ એ વિવેચનાત્મક પૂછપરછ એટલે કે ક્રિટિકલ ઇન્ક્વાયરીનું એક ગંભીર અને અનેક પાસા ધરાવતું માધ્યમ છે.
ઓકે.
એટલું જ નહીં, એ દુનિયામાં જીવવાની એક ફિલોસોફિકલ રીત પણ છે. બીવિસ કોમેડીને ખાલી મનોરંજનના ડબ્બામાંથી બહાર કાઢીને એને સમજણ અને અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો સાથે જોડે છે.
એટલે જે રીતે આપણે ટ્રેજેડીને જીવનના ઊંડા સત્યો બતાવતી કળા માનીએ છીએ, એમ બીવિસ કોમેડીને પણ એટલું જ વજન આપવા માંગે છે.
હા, ચોક્કસપણે. ઇતિહાસમાં જુઓ તો કોમેડીને હંમેશા ટ્રેજેડી કરતાં થોડી ઉતરતી જ ગણવામાં આવી છે, ક્યારેક તુચ્છ, ક્યારેક અનૈતિક, ક્યારેક તો સમાજ માટે ખતરનાક પણ.
હા, એવું સાંભળ્યું છે.
બીવિસ આ માન્યતાને જ પડકારે છે. એમની દલીલ છે કે કોમેડી આપણી માનવ સ્થિતિ, આપણી નિષ્ફળતાઓ, આપણી અપૂર્ણતાઓ, આપણામાં રહેલા વિરોધાભાસો, આ બધાને સમજવા માટે બહુ જ જરૂરી સાધન છે. એ ટ્રેજેડીની જેમ અંતિમ વિનાશ પર ફોકસ નથી કરતી, પણ ટકી રહેવા પર, સ્થિતિસ્થાપકતા પર અને સામાજિક જોડાણ પર ભાર મૂકે છે.
રસપ્રદ વાત છે. તો આ પુસ્તક આપણને આ સમજ સુધી પહોંચાડે કેવી રીતે? એની અંદરની સફર કેવી છે?
જો, પુસ્તક એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. શરૂઆતમાં એ હાસ્યના જે મૂળ સિદ્ધાંતો છે કે ભાઈ આપણને હસવું કેમ આવે છે, એની ચર્ચા કરે છે.
ઓકે, એટલે પહેલા થિયરીઝની વાત.
હા, પછી એ કોમેડીના જુદા જુદા સ્વરૂપો, જેમ કે વ્યંગ છે, પ્રહસન છે, રોમેન્ટિક કોમેડી, બ્લેક કોમેડી, એ બધાને અને એમના કાર્યોને તપાસે છે.
એટલે શું કામ કરે છે એ?
બરાબર. અને એ સિવાય કોમેડીનું આપણા શરીર સાથે અને સમાજ સાથે જે ગાઢ અને યુનો જટિલ જોડાણ છે એને પણ ઉજાગર કરે છે. અંતે તો એમનો હેતુ એ છે કે આપણે કોમેડીને જીવનની ગંભીરતામાંથી ભાગી છૂટવાનો રસ્તો ન સમજીએ, પણ એને જીવનનો જ એક મહત્વનો ભાગ ગણીએ. એ એવી દુનિયાની વાત કરે છે જે પરફેક્ટ નથી, પણ અપૂર્ણતાને સ્વીકારીને ટકી રહેવામાં માને છે.
ચાલો તો હવે થોડો વધારે ઊંડાણમાં જઈએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગો કે વિચારોની વાત કરીએ. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, કોમેડીને ગંભીરતાથી લેવી. આ સાંભળીને થોડું એમ થાય કે કોમેડી અને ગંભીરતા.
હા હા, એવું લાગે, પણ એ જ તો બીવીસનો પોઈન્ટ છે. એ શરૂઆતમાં જ એ સામાન્ય માન્યતાને તોડે છે કે કોમેડી એટલે કંઈ હલકું જેનું કોઈ ખાસ મહત્વ નથી. એ કહે છે કે કોમેડીની કોઈ એક પાક્કી વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે, અને આ મુશ્કેલી જ એની તાકાત છે. ઇતિહાસમાં જુઓ તો પ્લેટો જેવા મોટા ફિલોસોફરોએ પણ કોમેડી સામે શંકા વ્યક્ત કરી હતી, કેમ કે એ અતાર્કિક લાગણીઓ જગાવે છે, નિયમો તોડે છે, ક્યારેક તો ક્રૂર પણ લાગે.
તો આ શંકાઓ સામે બીવીસ શું કહે છે? કેવી રીતે એને ડિફેન્ડ કરે છે?
બીવીસ એમ સૂચવે છે કે આપણે કોમેડીને કોઈ પ્રોબ્લેમ તરીકે જોવાનું બંધ કરીએ જેને સોલ્વ કરવાનો છે, એના બદલે એને વિચારનું એક સ્વરૂપ અને જાણવાની એક રીત તરીકે અપનાવીએ.
અચ્છા.
એ એરિસ્ટોટલ, હોબ્સ, કાંટ, ફ્રોઇડ, બર્ગસન જેવા મુખ્ય વિચારકોની વાત કરે છે જેમણે હાસ્યના સિદ્ધાંતો આપ્યા. પણ બીવીસનો મુખ્ય ભાર એ વાત પર છે કે કોમેડી જીવનના મોટા સવાલો સાથે જોડાયેલી છે. નિષ્ફળતા, ટકી રહેવું, સમુદાય, એ ખાલી હસાવતી નથી, એ આપણને કંઈક સમજાવે પણ છે.
તમે હમણાં હાસ્યના સિદ્ધાંતોની વાત કરી કે આપણને હસવું કેમ આવે છે. બીવીસ આના વિશે શું કહે છે? કોઈ એક જ કારણ છે કે પછી ઘણા બધા?
ના, કોઈ એક કારણ નથી. બીવીસ મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતોની ચર્ચા કરે છે, પણ એ ખાસ કહે છે કે આ સિદ્ધાંતો એકબીજા સામે સ્પર્ધા નથી કરતા, પણ એકબીજાના પૂરક છે, અલગ અલગ પ્રકારના હાસ્યને સમજવામાં મદદ કરે છે.
ઓકે.
પહેલો છે શ્રેષ્ઠતાનો સિદ્ધાંત, સુપિરિયોરિટી થિયરી.
આ પ્લેટો અને હોબ્સ જેવા જૂના વિચારકો સાથે જોડાયેલો છે.
શ્રેષ્ઠતા એટલે કે આપણે બીજા કરતા સારા છીએ એવું લાગે ત્યારે હસવું આવે. આ સાંભળીને થોડું અજીબ નથી લાગતું? હા, થોડું લાગે, અને કદાચ એટલે જ આ સિદ્ધાંત થોડો કોન્ટ્રોવર્શિયલ પણ છે. એ કહે છે કે આપણે ઘણીવાર બીજાની ભૂલ પર, મૂર્ખતા પર, નબળાઈ પર કે પછી એમની દુર્દશા પર હસીએ છીએ.
ઓ,
કારણ કે એનાથી આપણને ક્ષણભર માટે એવું લાગે છે કે આપણે એમના કરતાં ચડિયાતા છીએ. જેમ કે કોઈ લપસી પડે ને, આપણે હસી પડીએ.
હા, એવું તો થાય ક્યારેક.
ઉપહાસ કરવો, કટાક્ષ કરવો, ટોણા મારવા, આ બધું આ સિદ્ધાંત સમજાવી શકે છે. અને હા, એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણું હાસ્ય હંમેશા નિર્દોષ નથી હોતું.
સાચી વાત છે. બીજો સિદ્ધાંત કયો છે?
બીજો છે વિસંગતતાનો સિદ્ધાંત, ઇનકોનગ્રુઇટી થિયરી. આ કાંટ અને શોપનહાવર જેવા ફિલોસોફરો સાથે જોડાયેલો છે, અને આ કદાચ સૌથી વધુ સ્વીકારાયેલો સિદ્ધાંત છે. એ કહે છે કે હાસ્ય ત્યારે આવે જ્યારે આપણી જે અપેક્ષા હોય અને જે વાસ્તવિકતા સામે આવે એ બે વચ્ચે મેળ ના બેસે, કંઈક અણધાર્યું, અજુકતું બને.
જેમ કે જોક્સની પંચલાઇન.
બરાબર. જોક્સની પંચલાઇન મોટાભાગે આના પર જ કામ કરે છે. એ અચાનક પરિસ્થિતિને ઉલટાવી દે છે. શબ્દોની રમત હોય, બુદ્ધિ વાપરીને કરેલી કોઈ રમૂજ હોય, કે પછી એકદમ અવાસ્તવિક સુરિયલ રમૂજ હોય, આ બધું વિસંગતતામાંથી જન્મે છે.
અને ત્રીજો સિદ્ધાંત રાહત કે મુક્તિ વિશે છે, ખરું ને?
હા, રાહત અથવા મુક્તિનો સિદ્ધાંત, રિલીફ થિયરી. આ સ્પેન્સર અને ખાસ કરીને ફ્રોઇડ સાથે જોડાયેલો છે. ફ્રોઇડનું માનવું હતું કે હાસ્ય એ આપણા મનમાં દબાયેલી જે ઉર્જા હોય.
કેવી ઉર્જા?
ખાસ કરીને એવી જે સામાજિક રીતે સ્વીકાર્ય ન ગણાય, જેમ કે આક્રમક વિચારો હોય કે જાતીય વૃત્તિઓ હોય. જ્યારે આપણે આવી કોઈ વાત પર હસીએ છીએ જે સામાન્ય રીતે બોલવાની કે વિચારવાની મનાઈ હોય, ત્યારે આપણને એક પ્રકારની યુનો મુક્તિ, એક રાહતનો અનુભવ થાય છે.
ઓકે.
નોનસેન્સ રમૂજ હોય કે પછી જોરથી હસ્યા પછી જે હળવાશ લાગે ને, જેને કેથોર્સિસ કહેવાય, એ બધું આ સિદ્ધાંત સમજાવે છે.
આ વાત બરાબર છે. ઘણીવાર એક જ પરિસ્થિતિમાં ત્રણેય વસ્તુ હોય.
હા, બિલકુલ.
જેમ કે કોઈ નેતા ભાષણ આપતા હોય ને કંઈક મોટી ગડબડ કરી દે એટલે વિસંગતતા. પછી આપણને કદાચ એમના પર હસવું આવે, થોડું શ્રેષ્ઠતા જેવું લાગે, શ્રેષ્ઠતા. અને સાથે સાથે રાજકારણ વિશે કે નેતા વિશે બોલવાની જે મનાઈ જેવું હોય એના પર હસીને એક રાહત પણ મળે.
રાહત,
તમે બિલકુલ સાચી વાત પકડી. બીવીસનો મુદ્દો જ એ છે કે હાસ્ય એક જટિલ વસ્તુ છે, એને સમજવા માટે આ બધા જ દૃષ્ટિકોણ જરૂરી છે. કોઈ એક થિયરીથી બધું ન સમજાવી શકાય.
બરાબર.
આ સિદ્ધાંતો આપણને હાસ્ય કેવી રીતે કામ કરે છે એનું મિકેનિઝમ સમજવામાં મદદ કરે છે. પણ હાસ્ય કયા કયા સ્વરૂપો લે છે અને એ સ્વરૂપોના કાર્યો શું છે એ પણ જાણવું એટલું જ જરૂરી છે.
તો ચાલો હવે એ સ્વરૂપો પર આવીએ. બીવીસ કયા મુખ્ય પ્રકારોની વાત કરે છે અને શું એ ખાલી લિસ્ટ બનાવે છે કે દરેક સ્વરૂપ શું કામ કરે છે એના પર પણ ભાર મૂકે છે? ના ના, એ કાર્ય પર બહુ જ ભાર મૂકે છે. દાખલા તરીકે વ્યંગ લો. વ્યંગનો હેતુ ખાલી હસાવવાનો નથી હોતો, એનો મુખ્ય હેતુ તો સમાજમાં જે ખરાબીઓ છે, દુર્ગુણો છે, મૂર્ખાઈ છે, ભ્રષ્ટાચાર છે, દંભ છે, એને ઉજાગર કરવાનો અને એની ટીકા કરવાનો છે.
એટલે એ એક સામાજિક ટિપ્પણી જેવું થયું.
બરાબર. એના માટે બુદ્ધિ, વક્રોક્તિ, ઉભાસ જેવા હથિયારોનો ઉપયોગ થાય છે. પ્રાચીન રોમન કવિ જુવેનલથી લઈને આજના જે પોલિટિકલ કોમેડી શો આવે છે ટીવી પર, એ બધા વ્યંગના જ ઉદાહરણ છે. એ હંમેશા સત્તા અને સમાજ સામે સવાલ ઉઠાવતું રહ્યું છે.
અને પ્રહસન વિશે શું કહે છે? એ તો આમ બહુ શારીરિક હોય છે ને, ભાગદોડવાળું.
હા, પ્રહસનમાં શારીરિક રમૂજ, જેને સ્લેપસ્ટિક કહેવાય, એ મુખ્ય હોય છે. ભાગદોડ, અસંભવિત પરિસ્થિતિઓ, ગૂંચવાળા, ગેરસમજ બધું ભરપૂર હોય. કોઈ એક દરવાજેથી અંદર આવે ને બીજું બારીમાંથી કૂદીને ભાગે.
હા હા.
પણ બીરવીસ કહે છે કે આ ખાલી હસાવવા માટે નથી. પ્રહસન ખરેખર તો આપણા શરીરની જે નબળાઈઓ છે, સામાજિક નિયમો જે તૂટી શકે છે અને કંટ્રોલ ગુમાવી દેવાનો જે આપણો ડર છે એ બધાને પણ દેખાડે છે. એ આપણી શારીરિક મર્યાદાઓ પર હસે છે એમ કહી શકાય.
રોમેન્ટિક કોમેડીનું શું કામ છે? એ તો મોટે ભાગે પ્રેમ, લગ્ન, હેપી એન્ડિંગની જ વાત કરે છે.
રોમેન્ટિક કોમેડીનું મુખ્ય કાર્ય સમાજની સાતત્યતા અને સમુદાયના નિર્માણ સાથે જોડાયેલું છે. એમાં પ્રેમીઓ હોય, એમની વચ્ચે અવરોધો આવે, પણ અંતે એ અવરોધો દૂર થાય અને એ લોકો મળે છે, ઘણીવાર લગ્ન થાય છે.
જેમ કે શેક્સપિયરની કોમેડીઝમાં હોય છે.
બરાબર. શેક્સપિયર આના માસ્ટર હતા. આ જે અંત છે ને, એ ખાલી બે જણના મિલનનો અંત નથી, એ સમાજની વ્યવસ્થા પાછી સ્થપાય એનું, સમાધાનનું અને ભવિષ્યની પેઢીઓ ચાલુ રહેશે એના વચનનું પ્રતીક છે. એ આખા સમુદાયની ઉજવણી છે.
અને પેલી બ્લેક કોમેડી, જે મૃત્યુ, બીમારી, યુદ્ધ જેવા ગંભીર અને યુનો અઘરા વિષયો પર હસે છે, એનું શું કાર્ય હોઈ શકે? એ તો સાંભળીને જ અજુકતું લાગે.
હા, બ્લેક કોમેડી અથવા ટ્રેજિક કોમેડી બરાબર એવા જ વિષયો પર રમૂજ શોધે છે જેના વિશે વાત કરતા પણ આપણને ડર લાગે. મૃત્યુ, બીમારી, યુદ્ધ, અસ્તિત્વનો અર્થ શું છે, એવા સવાલો. આ આપણને અસ્વસ્થ કરી શકે છે, એ વાત સાચી, પણ એનું કાર્ય બહુ મહત્વનું છે. એ આપણને એવા કડવા સત્યોનો સામનો કરવા મજબૂર કરે છે જે આપણે સામાન્ય રીતે ટાળી દેતા હોઈએ છીએ.
કેવી રીતે?
એના પર હસીને. કદાચ એ ભયાનક સત્યો પર હસીને આપણે એના પર થોડો કંટ્રોલ મેળવી શકીએ છીએ, આપણી ચિંતાઓને થોડી હળવી કરી શકીએ છીએ. એ ભયાનકને હાસ્યાસ્પદ બનાવીને એનો ડર ઓછો કરે છે. સેમ્યુઅલ બેકેટના નાટકો આનું સારું ઉદાહરણ છે.
આ બધા સ્વરૂપો જોઈએ તો લાગે છે કે કોમેડી ખરેખર કેટલે કેટલા રૂપ લે છે. હવે શરીર અને સમાજ સાથેના એના જોડાણની વાત કરીએ. બીવીસ કહે છે કે કોમેડી મૂળભૂત રીતે શારીરિક છે. આનો શું મતલબ?
આનો મતલબ એ છે કે કોમેડી આપણને સતત યાદ કરાવે છે કે આપણે ખાલી વિચારતા મગજ કે અમૂર્ત આત્મા નથી, પણ ભૌતિક શરીર છીએ.
ઓકે.
આપણને ભૂખ લાગે, તરસ લાગે, આપણે બીમાર પડીએ, વૃદ્ધ થઈએ, આપણને જાત જાતની શારીરિક ઈચ્છાઓ થાય. ટ્રેજેડી ઘણીવાર આત્માની ઉડાન કે નૈતિક મૂંઝવણો પર વધારે ધ્યાન આપે છે, જ્યારે કોમેડી આપણને જમીન પર રાખે છે, આપણા શારીરિક અસ્તિત્વ સાથે આપણને જોડે છે.
એટલે સ્લેપસ્ટિક કોમેડી આનું ઉદાહરણ છે.
હા, ચાર્લી ચેપ્લિન કે બસ્ટર કીટનની સ્લેપસ્ટિક કોમેડી જુઓ, એ શરીરની નબળાઈ પણ બતાવે છે અને એની ટકી રહેવાની ક્ષમતા સ્થિતિસ્થાપકતા પણ બતાવે છે.
અને પેલો કાર્નિવલેસ્કનો આઈડિયા એ શું છે? મેં સાંભળ્યું છે બાકતીન વિશે.
હા, રશિયન વિચારક મિખાઇલ બાકતીને આ કાર્નિવલેસ્કનો ખ્યાલ આપ્યો છે. જેમ કાર્નિવલ એટલે કે કોઈ ઉત્સવ કે મેળા વખતે સમાજના જે નિયમો હોય, ઊંચ નીચના ભેદભાવ હોય, એ બધું થોડા સમય માટે ઉલટાવી દેવાય છે, એમ કોમેડી પણ ઘણીવાર આવું કરે છે.
અચ્છા.
એ સામાન્ય રીતે ગંભીર સંસ્કૃતિ દબાવવાનો પ્રયાસ કરે છે. એ સત્તાની ગંભીરતાની મજાક ઉડાવે છે. જેમ આપણે હોળીમાં રંગો ઉડાવીએ, સામાજિક બંધનો ભૂલી જઈએ, એમાં પણ કાર્નિવલેસ્કનું તત્વ છે.
કોમેડીનું જે સામાજિક કાર્ય છે એ પણ મને થોડું જટિલ લાગે છે. એ સમાજને જોડી પણ શકે અને કદાચ તોડી પણ શકે, ખરું ને?
હા, બરાબર. એ બેધારી તલવાર જેવું છે. એક બાજુ ફ્રેન્ચ ફિલોસોફર હેનરી બર્ગ્સને કહ્યું હતું એમ, કોમેડી રૂઢિચુસ્ત બળ તરીકે કામ કરી શકે છે.
કેવી રીતે?
જ્યારે કોઈ વ્યક્તિ સમાજના નક્કી કરેલા ધોરણોથી અલગ વર્તન કરે ત્યારે સમાજ એની મજાક ઉડાવે છે. એ રીતે એને પાછો લાઇનમાં લાવવાનો પ્રયાસ કરે છે. હાસ્ય દ્વારા આપણે અને બીજાઓ, આઉટસાઇડર્સ વચ્ચે એક લીટી દોરાય છે. એ જૂથની એકતા વધારે છે.
પણ બીજી બાજુ તમે કહ્યું એમ, કોમેડી સત્તાને પડકારી પણ શકે છે.
બરાબર, એ જ એની બીજી બાજુ છે. એ એક વિધ્વંસક બળ પણ બની શકે છે. વ્યંગ, પેરોડી, પહેલાના જમાનામાં રાજાના દરબારમાં જે વિદૂષક રહેતો હતો એની ભૂમિકા, આ બધાનો ઉપયોગ સત્તાધીશોનો દંભ ઉગાડો પાડવા, અન્યાય સામે અવાજ ઉઠાવવા અને જે ચાલી રહ્યું છે એને બદલવા માટે થઈ શકે છે. એટલે કોમેડી હંમેશા આ બે છેડા વચ્ચે ઝૂલતી રહે છે. ક્યારેક નિયમો પડાવે છે, ક્યારેક નિયમો તોડે છે.
અને છેલ્લે કોમિક અંત, આપણે રોમેન્ટિક કોમેડી વખતે એની વાત કરી હતી, પણ બેવીસ એને વધારે મોટો અર્થ આપે છે, નહીં?
હા, બિલકુલ. ટ્રેજિક અંતમાં શું હોય? મોટેભાગે મૃત્યુ, એકલતા, હાર. એનાથી ઊંટું કોમિક અંત, જે લગ્ન, ભોજન સમારંભ કે સમાધાનમાં પૂરો થાય છે, એ ખાલી હેપી એન્ડિંગ નથી.
તો શું છે?
એ જીવનની સાતત્યતાનું પ્રતીક છે. સમુદાય ફરીથી બંધાયો એનું પ્રતીક છે. ભવિષ્ય માટેની આશાનું પ્રતીક છે. એ કહે છે કે ભલે બધું પરફેક્ટ ના થાય, પણ સમાધાન શક્ય છે, માફી શક્ય છે, અને સાથે મળીને, પેલું તમે કહ્યું એમ, ગબડ્યા પડ્યા ચાલતા રહેવું શક્ય છે.
ગબડ્યા પડ્યા ચાલતા રહેવું, આ શબ્દ મને બહુ ગમ્યો. એટલે કે જીવનમાં તકલીફો તો આવવાની જ, આપણે પડવાના, ભૂલો કરવાના, પણ હાર નથી માનવાની. બસ જેમ તેમ કરીને પણ ટકી રહેવાનું છે, આગળ વધતા રહેવાનું છે. શું આમાં જીવનનું મૂલ્ય છે?
બરાબર એ જ. કોમિક વિશ્વદૃષ્ટિ છે ને, એ કોઈ મહાન બલિદાન કે ઊંચા આદર્શો કરતાં રોજબરોજના જીવનના સંઘર્ષને અને ટકી રહેવાની આપણી ક્ષમતાને વધુ મહત્ત્વ આપે છે. એ અપૂર્ણતાને સ્વીકારે છે અને એમાં પણ કદાચ સુંદરતા જુએ છે. એ આપણા સહિયારા માનવ અનુભવની ઉજવણી છે.
આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય મુદ્દાઓ કે સંદેશાઓ આપણે તારવી શકીએ એમ લાગે છે. પહેલો અને સૌથી મહત્ત્વનો તો મને એ જ લાગ્યો કે કોમેડીને ગંભીરતાથી લેવી જોઈએ. એ ખાલી ટાઈમપાસ નથી, પણ વિચારવાની એક રીત છે.
હા, કોમેડી એક દાર્શનિક તપાસ છે. આ વાત એકવાર સમજાઈ જાય ને, પછી આપણે જે જોક સાંભળીએ, જે ફિલ્મો કે શો જોઈએ, એને એક અલગ જ નજરથી જોઈ શકીએ.
હા, પૂછી શકીએ કે આ હાસ્ય ક્યાંથી આવ્યું, શું કહેવા માંગે છે, સમાજ પર એની શું અસર થાય છે.
બરાબર.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે નિષ્ફળતા, અપૂર્ણતા અને સ્થિતિસ્થાપકતાને અપનાવવાનું. આ ગબડ્યા પડ્યા ચાલતા રહેવાની વાત, મને લાગે છે કે ગુજરાત હોય કે ભારત, આપણી રોજિંદી જિંદગીમાં જ્યાં સતત સફળ થવાનું અને પરફેક્ટ રહેવાનું દબાણ હોય છે, ત્યાં આ દૃષ્ટિકોણ બહુ કામ આવી શકે, થોડી રાહત આપે.
ચોક્કસપણે. કોમિક વિશ્વદૃષ્ટિ આપણને શીખવે છે કે ભૂલો કરવી, નિષ્ફળ જવું, એ બધું માનવ હોવાનો એક ભાગ છે. મહત્ત્વનું એ છે કે આપણે એમાંથી શીખીએ, કદાચ થોડું હસી લઈએ અને ફરી ઊભા થઈને આગળ વધીએ. આ એક પ્રકારની, યુનો, ઇમોશનલ મેચ્યોરિટી છે.
ત્રીજો મુદ્દો શરીર અને ભૌતિકતાની કેન્દ્રિયતાનો. કોમેડી આપણને યાદ અપાવે છે કે આપણે ખાલી વિચારોનું પોટલું નથી, પણ હાડમાસના બનેલા શરીર છીએ. કદાચ એટલે જ પેલી સ્લેપસ્ટિક કોમેડી કે ટોયલેટ હ્યુમર પણ ક્યારેક આપણને આટલું બધું હસાવી જાય છે, કારણ કે એ આપણા સહિયારા શારીરિક અનુભવનો ભાગ છે, ભલે આપણે એની વાત કરતા સંકોચ અનુભવીએ.
સાચી વાત છે. અને ચોથો મુદ્દો કોમેટીના દ્વૈત સામાજિક કાર્યનો, કે એ રૂઢિચુસ્ત અને વિધ્વંસક બંને હોઈ શકે છે. આ સમજણ આપણને સમાજમાં રમૂજનો ઉપયોગ કેવી રીતે થાય છે એના વિશે વધુ જાગૃત બનાવે છે.
હા, કે કોણ કોના પર હસી રહ્યું છે, શા માટે, શું આ હાસ્ય કોઈને જોડે છે કે પછી કોઈને બાકાત રાખે છે.
બરાબર, આ પ્રશ્નો પૂછવા જરૂરી છે, અને આ જ વાત કોમેડી અને સત્તાના સંબંધને પણ લાગુ પડે છે. હાસ્ય કંટ્રોલ કરવાનું સાધન પણ છે અને વિરોધ કરવાનું પણ.
પુસ્તકમાં ઘણા ધારદાર અને યાદ રહી જાય એવા વિચારો છે. આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારો કોટ જેવા જોઈએ જે આખી ચર્ચાનો સાર આપે.
હા, જરૂર. પહેલો વિચાર મને આ બહુ ગમ્યો. કોમેડી પાસેથી સરળ વ્યાખ્યા માંગવાનું બંધ કરી તેની જટિલતાઓ સાથે વિચારતા શીખવું જોઈએ. તે ઉકેલવાની સમસ્યા નથી, પણ અપનાવવાની વિચારસરણી છે.
એટલે કે એની અસ્પષ્ટતા અને વિરોધાભાસોને સ્વીકારવા જોઈએ.
બરાબર, એમાં જ એની શક્તિ છે. બીજો વિચાર શરીર વિશે. કોમેડી આગ્રહપૂર્વક શારીરિક છે. તે આપણને શરીર તરફ પાછા વાળે છે, યાદ અપાવે છે કે આપણે માંસ અને લોહીના બનેલા જીવો છીએ.
આપણી ભૌતિક વાસ્તવિકતાનો સ્વીકાર. ત્રીજો, કોમિક અંત વિશે. જ્યાં દુઃખદ અંત મૃત્યુની નિશ્ચિતતા આપે છે, ત્યાં ઉત્તમ હાસ્યનો અંત જીવનની સાતત્યતા આપે છે. આ સમાજ માટે, ટકી રહેવા માટે અને સમાધાન માટેનો મત છે.
હા, એ ભવિષ્ય અને આશાની વાત કરે છે. અને ચોથો, સામાજિક પાસા પર. હાસ્ય જે બાકાત રાખે છે તે જ હાસ્ય સમાવેશ પણ કરે છે. દરેક કોમિક સમુદાય સહિયારી સમજણ અને સહિયારી અંધત્વના પાયા પર બનેલો છે.
આ બહુ મહત્વની વાત છે. રમૂજની શક્તિ અને એના જોખમ બંને તરફ ઇશારો કરે છે.
અને છેલ્લે એક બહુ જ ઊંડો વિચાર. કોમેડીને સમજવો એટલે સંસ્કૃતિઓ વિચાર વિશે કેવી રીતે વિચારે છે તે સમજવું.
વાહ, એટલે કોમેડી કોઈપણ સમાજના મૂલ્યો અને તર્કનો અરીસો છે એમ.
હા, એ બતાવે છે કે એ સંસ્કૃતિ ખુદ વિચાર અને તર્કને કેવી રીતે જુએ છે.
આ બધા વિચારો ખરેખર મનમાં ઉતરી જાય એવા છે. પણ છેલ્લો સવાલ એ કે આ બધી સમજણનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? આપણે આ પુસ્તકના વિચારોને આપણી રોજિંદી જિંદગીમાં કઈ રીતે લાગુ કરી શકીએ?
ઓહ, ઘણા ઉપયોગ છે. પહેલું તો આપણે વધુ સારા મીડિયા કન્ઝ્યુમર બની શકીએ.
એટલે
કે હવે આપણે કોઈ કોમેડી શો કે ફિલ્મ જોઈએ તો ખાલી ફની હતું કે નહીં એટલું જ ના વિચારીએ. આપણે વિચારી શકીએ આમાં કઈ થિયરી કામ કરે છે, આ વ્યંગ છે કે પ્રહસન, આનો મેસેજ શું છે, કોને હસાવવાનો પ્રયાસ છે અને કદાચ કોનો મજાક ઉડાવી રહ્યો છે. આનાથી આપણી સમજણ વધે.
બરાબર, એટલે વધુ ઊંડાણપૂર્વક એનું વિશ્લેષણ કરવું. બીજું શું?
બીજું, આપણી સામાજિક અને ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુધરી શકે. રમૂજ ક્યારે લોકોને જોડે છે અને ક્યારે કોઈને દુઃખ પહોંચાડી શકે છે એની સમજ કેળવાય. કયા સમયે કયા સંદર્ભમાં કેવી રમૂજ યોગ્ય છે, બીજા લોકો કેમ હસી રહ્યા છે એ સમજવાનો પ્રયાસ કરવો, આ બધું જ આપણને સામાજિક રીતે વધુ કુશળ બનાવે. અને હા, તણાવ ઓછો કરવા માટે હાસ્યનો પોઝિટિવ ઉપયોગ કરવો એ પણ આમ જ આવે.
અને પેલી કોમિક વિશ્વદૃષ્ટિની વાત, સ્થિતિ સ્થાપકતા માટે એનો શું ઉપયોગ?
હા, એ ત્રીજો અને કદાચ સૌથી વ્યક્તિગત ઉપયોગ છે. આપણી પોતાની સ્થિતિસ્થાપકતા કેળવવી. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, ત્યારે એને દુનિયાનો અંત માની લેવાને બદલે એને માનવ અનુભવનો એક ભાગ ગણવો. થોડી હળવાશથી પરિસ્થિતિને જોવી, ભૂલોમાંથી શીખવું અને પેલી ગબડ્યા પડ્યા ચાલતા રહેવાની માનસિકતા રાખવી. પોતાને પૂછવું કે ઠીક છે, આ થયું, હવે આગળ શું.
આ ઉપરાંત વાતચીતમાં પણ આ સમજ કામ લાગી શકે.
ચોક્કસ. ચોથો ઉપયોગ સંચાર કૌશલ્ય સુધારવામાં થઈ શકે. રમૂજનો યોગ્ય અને રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો, જેમ કે કોઈ અઘરો મુદ્દો હોય તો એને હળવો બનાવવા, કે વિસંગતતાનો ઉપયોગ કરીને કોઈ વાતને યાદગાર બનાવવા. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું કે આપણી રમૂજ કોઈને બાકાત ન કરી દે, કોઈને દુઃખ ન પહોંચાડે. જવાબદારીપૂર્વક રમૂજનો ઉપયોગ કરવો.
આ ચર્ચા ખરેખર બહુ જ રસપ્રદ રહી. મારા માટે તો સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે કોમેડી ફક્ત હળવી વસ્તુ નથી, પણ એ ટ્રેજેડી જેટલી જ ગહન અને જીવન વિશે ઊંડી વાતો કહી શકે છે. આ વિચાર સામાન્ય માન્યતાથી એકદમ અલગ છે. તમારા માટે સૌથી પ્રભાવશાળી શું રહ્યો?
મારા માટે પેલો કોમિક અંત અને ગબડ્યા પડ્યા ચાલતા રહેવા મડલિંગ થ્રુનો જે વિચાર છે એ બહુ શક્તિશાળી લાગ્યો. એ પરફેક્શનની પાછળ દોડવાને બદલે જીવનની વાસ્તવિકતા, એની અપૂર્ણતાઓ અને એમાં ટકી રહેવાની જે ક્ષમતા છે એની ઉજવણી કરે છે. મને લાગે છે કે આ બહુ જ માનવીય અને આશ્વાસન આપનારો વિચાર છે. અને બીજું પેલી વાત કે કોમેડી કેવી રીતે કોઈ સંસ્કૃતિ વિચાર વિશે કેવી રીતે વિચારે છે એ મુદ્દો પણ ઘણો ઊંડોને રસપ્રદ લાગ્યો.
સાચી વાત છે. આ પુસ્તક ખરેખર આપણને હાસ્ય પાછળ છુપાયેલા ગંભીર અર્થોને સમજવા માટે એક નવી જ દૃષ્ટિ આપે છે.
બિલકુલ.
આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.